તારીખ 18/7/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 164, 165 અને 166 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 122
પરાવર્તન એટલે પરિભ્રમણનું ચક્કર. દ્રવ પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભાવ પરાવર્તન અને ભાવ પરાવર્તન, પાંચ પ્રકારના પરાવર્તન ચક્કર છે જે જગન્ય મધ્યમ જગન પછી મધ્યમ અને ઉત્કૃષ્ટ બધા પ્રકારે પૂરા થાય ત્યારે એને પાંચ પરાવર્તન પૂરા થયા કહેવામાં આવે છે. નીચે છેડો નથી ભૂતકાળમાં, ક્યારનો આ જેવ છે એનો કોઈ આદિકાળ નહીં હોવાથી એના પંચ પરાવર્તન પણ અનંત વાર થયા છે. એક બે વાર નહીં પણ અનંત વાર થયા છે. આ જીવના દુઃખનો હિસાબ માંડે તો એ પણ ગીણા ગણ્યા નહીં એટલા થયા છે. ક્યાંય સુખી થયો જ નથી, બધે દુઃખી જ થયો છે, દુઃખ જ ભોગવતો આવ્યો છે. જો એને સમજાય તો સુખ નિધાવવાનું જે પરમપદ છે એના શરણમાં જાય, એને વળગે અને પાંચ પરાવર્તનથી છુટકારો પામે. દ્રવ પરાવર્તનમાં રજકણ સાથે સંબંધ છે, જે રજકણોનો પૂતગળો જગતના પૂતગળોનો સંબંધ થાય છે એમાં અનંતા પરમાણુમાંથી કોઈ પરમાણુ એવો નથી કે જેની સાથે એને સંયોગ સંબંધ ન થયો હોય. સર્વ પરમાણુ સાથે એને દ્રવ્ય સંયોગ થાય છે, તો સર્વ પરમાણુ સાથેનું પૂરું થઈ જાય ત્યારે એને દ્રવ્ય પરાવર્તન. એવી રીતે ક્ષેત્ર પરાવર્તનમાં ચૌદ બ્રહ્માંડનું જે ક્ષેત્ર છે 343 ગણરાજ એમાં ક્યાંય ઉપજ્યો નથી એવું નથી. એમાં તો એવું કામ લેવાય છે કે અહીંયા ઉપજે પછી લોકાકાશના બાજુના પ્રદેશો ઉપજે, વચ્ચે બીજા ભાવમાં ક્યાંય બીજે ઉપજે એના ક્રમમાં ન આવે, એ વધારામાં જાય. પછી બાજુના પ્રદેશો ઉપજે, વળી પાછો કેટલાક ભાવ બીજે કરી આવે એ ન ગણાય, વળી પાછો એની બાજુમાં ઉપજે, એમ કરીને આખરે ચૌદે બ્રહ્માંડ પૂરું કરે, ઉત્પન્ન થવામાં ક્ષેત્ર પૂરું કરે. ક્રમથી વચ્ચે જેટલો ક્રમ તૂટી જાય એટલું વધારે જન્મ મરણ વધારે, એનું ક્ષેત્ર પરાવર્તન. ક્ષેત્ર કાળ પરાવર્તન, સર્વ કાળમાં એ જન્મ છે. કોઈ કાળમાં એ અવસર્પિણી ઉત્સર્પિણીના બધા આરામાં એ જન્મી ચૂક્યો છે, એમાં પણ ક્રમ ચૂકીને પાછો ઉત્પન્ન થાય એને મેળ ખાતો નથી, પાછો એમાં ગણાતું નથી. અને કાળમાં આયુષ પણ લેવાય છે કે જગન્નાથ આયુષ્ય ઉપજે, ત્યાર પછી એક સમય વધીને ઉપજે, ત્યાર પછી એક સમય વધીને ઉપજે. કેમ કે નારકીનું 10,000 વર્ષનું આયુષ છે, તો નારકીનું 10,000 વર્ષનું પહેલી નારકીનું આયુષ છે, ઉત્કૃષ્ટ 84,000 વર્ષનું આયુષ છે. તો 10,000 વર્ષ અને 84,000 વચ્ચેના જેટલા સમયો છે એમાં પહેલી જ નારકીમાં 10,000ને એક સમય, 10,000ને બે સમય, 10,000ને ત્રણ સમય, 10,000ને ચાર સમય, 10,000ને પાંચ સમય એવા એના આયુષ થયા છે. સીધે સીધો નારકીમાંથી નારકીમાં ન જાય ને પાછો બીજા ભાવમાં આવી જાય એ ભાવ નહીં ગણવાના. હવે પાછો એ ક્રમમાં આગળનો સમય પકડે ત્યારે એને એના કાળ પરાવર્તનને ગણવામાં આવે છે. એવી રીતે એને બધી ગતિના બધા આયુષ્યને ભોગવા છે, એવી રીતે એને બધા ભાવ ભોગવા છે, કોઈ ભાવ એને બાકી રાખ્યો નથી. એમ બધા ભાવે બધા પ્રકારના અસંખ્ય પ્રકારના વિકારી ભાવ છે એ બધા પણ એ કરી ચૂક્યો છે, અનંત વાર કરી ચૂક્યો છે. પુણ્યના અનંત વાર, પાપના અનંત વાર, શુભાશુભ બંને પ્રકાર ત્યારે માણસ એ વિષયનું જ્ઞાન નથી એટલે લોભાય છે, પણ પૂંતો થાય ને, તપ કરીએ તો પૂંતો થાય ને, ઉપવાસ કરીએ તો પૂંતો થાય ને, મંદિરમાં દર્શન કરવા આવીએ તો પૂંતો થાય ને, શાસ્ત્ર વાંચીએ તો પૂંતો થાય ને, દાન આપીએ તો એટલું પૂંતો થાય ને. ભાઈ તારે અનંત વાર તારા બધા શુભાશુભ ભાવ દ્રષ્ટિ કરી શકે તે બધા, અમે દ્રષ્ટિ કેટલાક શુભ ભાવ કરે છે એ મિથ્યા દ્રષ્ટિને નથી થતા, એ અપવાદનો વિષય છે. આમાં એવી જ રીતે સમય દ્રષ્ટિ જે ભાવમાં જે સ્થાનમાં ઉદે છે એ પણ ત્યાં ભાવમાં અને ક્ષેત્રમાં અપવાદરૂપ છે, એ બધા અપવાદ લઈ લેવા. સંસાર દશામાં જે થાય એ બધા પ્રકાર આ જીવ કરી ચૂક્યો છે, કેટલી વાર કરી ચૂક્યો છે, એક વાર, બે વાર, લાખ કરોડ અબજ વાર નહીં પણ અનંત વાર કરી ચૂક્યો છે. પાંચે બરાબર અહીંયા કહે છે ત્યારે એક પરાવર્તન નથી, અનંત કાળ જાય એમાં. એવા એવા કેટલા પરાવર્તન કર્યા કે અનંત કર્યા, કઈ બાકી બધે એટ છે. વોમિટ કરેલું માણસને ઘૃણાનો વિષય થાય છે, એમ થાય છે કે મેં શું ખાધો છે, શ્રીખંડ ખાધો છે, બહુ સારો દૂધપાક ખાધો છે, ખીર બહુ સારી હતી, વોમિટ થયેલું ફરીને ચાટી જાય એવી કોઈને વૃત્તિ થતી
નથી.
આ ભૂલી જાય છે એટલે એને ફરી ફરીને જાણવું થાય છે કે આ લઈ લઉં, આ ભોગવી લઉં, આ જોઈએ મને, આ જોઈએ મને, આ જોઈએ મને, આ જોઈએ, એ બધું અનંત વાત થઈ ચૂક્યું છે. અનંત વાર, એક બે વાર નહીં પણ અનંત વાર. હું પોતે હીરાના જીવમાં અનંત વાર ઉપજ્યો છું, ખાણમાં જઈને પીડ્યો છું, એકેન્દ્રી થઈને હીરાની ખાણમાં, સોનાની ખાણમાં, સોનું ગમ્યું તદી સોનાની ખાણમાં, હીરા ગમ્યા તદી હીરાની ખાણમાં, મોતીનો મોહ થયો તદી મોતી પરવાળાના જીવમાં, આ છીપલીમાં ઉપજે છે ને મોટી કાચા મોટી, એ જીવ છે, મુખતે ગયો છે અને મોટો દેવ થયો છે, મોટો રાજા થયો છે, મોટો અબજોપતિ થયો છે, બધું થઈ ગયો છે, કાંઈ એને બાકી રાખી નથી. વિચાર દ્રષ્ટિને થાય બધું થઈ ગયું. પરાવર્તન, હા, એવા નેવા ભાવ આવે છે, કારણ કે ભાવ તો મર્યાદિત છે. કેવી રીતે આવે? ભાવ મર્યાદિત છે અને કાળ અમર્યાદિત છે, આવે કે ન આવે? ભાવવાન અમર્યાદિત છે, પણ અહીંયા તો આ વિચારી ભાવ છે એના જે પ્રકાર છે મર્યાદિત છે, સંખ્યાત પ્રકાર છે એની મર્યાદા છે, અને સમય અનંત છે એટલે ફરી ફરીને એ આવે છે અને ફરી ફરીને એના ફળમાં એના એને ભોગવટો પણ થાય છે. બદલાયા કરે છે, રસ ઓછો તો થયા કરે છે, પણ છતાં પણ એવો ને એવો ફરીને થાય છે, ભલે અનંત કાળે થાય તો એવો ને એવો રસવાળો પાછો થાય છે, એનાથી એવું જ કર્મ બંધન થાય છે, એવું જ એને ભોગવતો કરેલા છે, કોઈ નવો નથી, શુભ પણ કરેલો અને શુભ પણ કરેલો, એને કાંઈ નવીન કર્યું નથી અત્યાર સુધીમાં, કરેલું જ બધું કર્યું છે. આપણે હવે ચક્કર એવું છે કે જેમાંથી છૂટવું મુશ્કેલ છે પણ એકમાત્ર સ્વરૂપને, શુદ્ધાત્મ સ્વરૂપને ઓળખવા માત્રથી એનાથી છૂટાય છે. સ્વભાવ મર્યાદિત છે, વિભાવ મર્યાદિત છે, એવું એક બોલાવશે. એમાં વિભાવ છે એ મર્યાદિત છે અને સ્વભાવ છે એ અમર્યાદિત છે. શક્તિમાં પણ સ્વભાવ અમર્યાદિત છે અને વિભાવ મર્યાદિત છે. અર્ધ પુગળ પરાવર્તન એટલે આ જે દ્રવ્ય પરાવર્તન છે એનો અડધો 50%. અર્ધ પુગળ પરાવર્તન એટલે જે પૂરું પુગળ પરાવર્તન છે, પૂર્ણ પુગળ પરાવર્તન છે એનો અડધો ભાગ એને અર્ધ પુગળ પરાવર્તન કહે છે. એ દ્રવ્ય પરાવર્તન કહે ને, એક પરમાણુનો સંયોગ થયો, બે નો થયો, અનંતાનો થયો, એ બધાનો પૂરો થાય એમાં અડધો, એનો ઘણો કાળ છે લાંબો, પણ છતાં મર્યાદિત છે. આમ તો પુદગળ પરાવર્તન એ મર્યાદિત કાળ છે, કારણ કે એ પૂરો થઈને ફરીને પુદગળ પરાવર્તન થાય છે, પાછું ફરીને થાય છે. આ તો એનું અડધો. જે જીવને મુક્તિનો કાળ નજીક આવે છે એટલે અર્ધ પુદગળ પરાવર્તન એ અંદર આવે છે ત્યારે તે જીવ સમ્યક્ત્વને સમ્યક્ત્વ ઉપજવા યોગ્ય છે. એ જીવને સમ્યક દર્શન ઉપજી શકે છે. પણ જે જીવ એથી બહાર છે એને સમ્યક દર્શન કદી ઉપજતું નથી, ત્યાં સુધી નથી ઉપજતું. જાણવાનો વિષય છે, જાણવાનો વિષય છે એટલે આધાર લેવાનો નથી, એમ જાણવાના વિષય. અહીંયા એ પ્રશ્ન થવા યોગ્ય છે કે એ શુદ્ધાત્મા તમે ઓળખવાથી પાંચ પ્રકારના પરાવર્તનથી છૂટાય છે તો એવું એવું શું છે? એની અંદર આ કઈ જાતની ઓળખાણ? કેવા દ્રવ સ્વરૂપની આ ઓળખાણ કે જેને ઓળખાણ થતાં પાંચ પરાવર્તનથી છૂટાય છે? આટલો બધો જેનો પ્રતાપ છે એમ કહે કે જે દ્રવ સ્વરૂપને, જે શુદ્ધાત્મ સ્વરૂપને ઓળખવામાં આવે છે એ એવું ઓળખવામાં આવે છે અને પોતાને પોતાની એવી ઓળખાણ થાય છે કે મારામાં તો પાંચે પ્રકારના પરાવર્તનનો અભાવ છે. પાંચે પ્રકારના પરાવર્તન થતા જે વિકારી પરિણામ, એ સર્વ ભાવોનો મારામાં અભાવ છે. એના અભાવ સ્વભાવે જ હું સદાય છું. ગજબ કરી કે હું અત્યાર સુધી ભૂલી ગયો એને, આવા મહાપદાર્થને હું ભૂલી ગયો, આવા નિજ ભગવાનને જ હું ભૂલી ગયો. આ એક બહુ મોટો ગજબ કર્યો છે માણસ કે ને, એવી ગજબની ભૂલ કરી છે તમે. આવી તો ભૂલ થતી હશે, તમે આખી જિંદગી હારી જાઓ એવી તો કઈ ભૂલ થતી હશે એમ કે શું? કોઈ માણસ એવી ભૂલ કરે ઘરે, તમે આખી જિંદગી હારી ગયા આવી ભૂલ કરી? આયા કહે છે કે તું આખા ભગવાનને ભૂલી ગયો એવી ભૂલ કરી કે અનંત ભાવ હારી ગયો એની પાસે? એક ભાવ હેરો નથી પણ અનંત ભાવ હારી સર્વને જાણવાની સર્વજ્ઞ શક્તિને જ ભૂલ્યો. પોતાની સર્વને જાણવાની પર્યાય ઉભી થાય એવો શક્તિવાન છે એનો એનું નામ કે સર્વજ્ઞ શક્તિવાન છે.
જેમાંથી ઉત્પન્ન થાય
એને જ ભૂલી ગયો. જે સર્વોત્કૃષ્ટ મહાન છે એને જ ભૂલી ગયો પોતાને, પાછું એને એટલે પોતાને જ ભૂલી ગયો. નાને સૌની કોઈ ભૂલ નથી. જેમ માણસ કોઈ તીવ્ર મિથ્યાત્વ દશામાં અપરાધ કરે છે, દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ આદિ, ત્યારે એમ કહેવાય છે કે આ ભાવ હારી ગયો. કેમ કે બહુ તીવ્ર મિથ્યાત્વના ઉદયમાં જે પ્રકારે જોડાતા થાય છે ત્યારે એક ભાવ હારી ગયો નથી, ખરેખર તો પાછળ ના એ ઘણા ભાવ હારી જાય છે. કેટલા હારી જાય છે એનો હિસાબ કાઢવો બહુ મુશ્કેલ છે, એટલા મોટી સંખ્યામાં હારી જાય છે. ત્યારે એને એમ કહેવાય છે કે આવી ગજબની ભૂલ કરી, કે આ બહુ ગજબની ભૂલ કરી છે કે પોતાના પાંચ પરાવર્તનને ઓળખાણ માત્રમાં છૂટી જાય એવા સ્વદ્રવ્યને ભૂલી ગયો છે. એની ઓળખાણ કરી લેવી, પ્રથમમાં પ્રથમ એની ઓળખાણ કરી લેવી, એના ઉપર ભજન છે. અહીંયા એ સૂચવવામાં આવે છે, એનો નિર્દેશ કરવામાં આવે છે કે જો તું અનાદિનો ભૂલી ગયો છું, એકવાર ઓળખાણ તો કરી લે. જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવી જ્ઞાનમય ચૈતન પિંડ તું આત્મા છો એવી ઓળખાણ તો રાખો. માણસને કોઈ વાર પરિચિત માણસ ઓળખાણ ન હોય એવી રીતે વર્તે તો માણસને દુઃખ થાય છે ને, કાં તો આપણને ઓળખતો નથી એવી રીતે વાત કરે છે. ઓળખાણ ઘણી હોય, એવી ઘનિષ્ઠ ઓળખાણ હોય ને પછી કોઈ એવી રીતે આંખ ફેરવીને કોઈ વાત કરે કે જાણે ઓળખતો જ નથી, કેવી દુઃખ લાગે. અહીંયા એમ કહે છે કે તારો પોતે તું પોતે જ પરમ પદાર્થ પરમેશ્વર પદે બિરાજમાન, આવા મહાન આત્મા સાથે તારે ઓળખાણે છોડી દીધી છે, ઓળખાણે રાખવી નથી. આમ તો બધે જ આ છે, આમ જેટલા મોટા હોય એની સાથે ઓળખાણ વધારો શું કરે છે? એક વખત ભૂલ ભૂલમાં તે રાજીવ ગાંધી સામે જોઈ લીધું હોય તો મારા સામે જોતા હતા, પણ વાત કરી તો કઈ ભલે વાત ન કરી પણ મારા સામે જોતા હતા. અહીંયા કહે છે કે તું સામું જોવા જેટલી ઓળખાણે નથી રાખતો, આ તો સાક્ષાત સર્વજ્ઞ પદે બિરાજમાન પરમાત્મા તત્વ છે કે જેની ઓળખાણ માત્રમાં જ પંચ પરાવર્તન સાફ થઈ જાય છે. એની ઓળખાણ રાખવાની તને કાંઈ લાલચ નથી, બહારમાં તો તને લાલચ થાય છે, અંદરમાં કાંઈ થતું નથી. ગમે તે પ્રકારે એનો મહિમા આવે તો અંદર આવે. મહિમામાં આત્મ સ્વરૂપના મહિમામાં આત્મરસ ઉપજે છે. જ્યાં આત્મરસ ઉપજે છે ત્યાં વિભાવ રસ છે એની શક્તિ ખલાસ થાય છે, વિરુદ્ધ રસની શક્તિ ખલાસ થાય છે. આવે છે આમાં સુગાનીજીના પત્રોમાં ઘણું દોલતરામજી કે ગુણો અનંત કે રસ સદે અનુભવ રસ કે માહી, અનુભવ રસમાં શુદ્ધ આત્માના અનંત ગુણનો રસ છે. માટે અનુભવ જેવો કોઈ બીજો ઉત્કૃષ્ટ રસ નથી. પરમ શાંત રસ છે, એ અમૃત રસ છે, એ અમૃત રસને સ્વાદતા એની કોઈ તૃપ્તિ થાય નહીં, જાણે એ રસ પીધા જ કરે છે નિજ રસને, એ અનુભવ રસ છે. અને એમાં સદાયને માટે વિભાવ રસનો અભાવ છે. વિભાવમાં ચૈતન્ય રસનો અભાવ છે અને ચૈતન્યના અનુભવ રસમાં વિભાવ રસનો સદાને માટે અભાવ છે, એકમાં બીજાનો અભાવ છે. હવે કયો રસ લેવો એને પોતાને વિચારવાનું છે, એને વિવેક કરવાનો છે. આમ તો શાંત રસ છે, કોઈ ઉપદ્રવ નથી, નિરુપદ્રવી રસ છે, નિરુપાધિક રસ છે. અને વિભાવ રસમાં તો ઉપદ્રવ ને આકુલતા છે અને દુઃખ છે, એ અશાંતિનો ઉપદ્રવ છે એની અંદર. તો આટલો સામે સામો ફેર છે અને તું શાંત સ્વભાવીને એનો અવિવેક કરીને તું ઉપદ્રવમાં જા, આ તો ઊંધી લાઈન પકડવાની કોઈ હદ ખરી કે નહીં? એને લાભ ને વર્ણવે છે કે તને ઓળખાણ ઓળખવા માત્રથી પાંચ પ્રકારના પરાવર્તનોથી છૂટાય છે, માટે તું સંપૂર્ણ મુક્તિને દેનાર છો. તું તો મુક્ત સ્વરૂપ છો, પણ અવસ્થામાં જે મુક્તિ થાય એ મુક્તિનો દાતાર પણ તું છો. કોઈ બીજા પરમેશ્વર મુક્તિ કરી દેતા નથી કે મુક્તિના દાતાર નથી, તું પોતે જ મુક્તિનો દાતાર છો. મુક્ત અવસ્થા પ્રગટ થાય, સહજ માત્રમાં મુક્ત અવસ્થા પ્રગટ થાય. છેલ્લે વાર નથી, વાર છે, પહેલે છે. જેટલો કાળ સમ્યક દર્શન પામવામાં કાઢ્યો એટલો કાળ સાધક દશાનો નથી. જેટલો કાળ ચોથો ગુણ સ્થાનમાં કોઈ કાઢે ઉત્કૃષ્ટ, એટલો કાળ કોઈ મુનિ દશામાં ન કાઢે. ચતુર્થ ગુણ સ્થાનમાં સાગરો કોમના આયુષ છે, એટલો કાળ કોઈ મુનિ દશામાં ન કાઢે. અને જેટલો કાળ મુનિ દશામાં કાઢે એટલો કાળ કઈ ક્ષપક શ્રેણીમાં કાઢે નહીં, ધ્યાનમાં એટલો કાળ નથી. પૂર્ણ મુક્ત થવામાં તો ઓછામાં ઓછા કાળમાં અંતર્મૂર્તની અંદર એકાગ્ર થાય તો એ પૂર્ણ દશાની પરમેશ્વર પદની પ્રાપ્તિમાં આવી જાય છે. પછી તો સર્વ કાળ એમાં જ જાય છે. સર્વકાળ એમાં જાય છે, પછી નીચે આવવાનો પ્રશ્ન રહેતો નથી. ફળ એટલું મોટું છે, આરાધનાના અસંખ્ય સમયનું ફળ કેટલું આમ હિસાબ મુકાય છે. અનંત 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 સાદી આરાધનામાં ભલે અલ્પ સુખ છે, પણ એના ફળમાં સુખ કેટલું એ પરિપૂર્ણ સુખ છે, પરમાનંદ છે. એમાં કોઈ અપૂર્ણ સુખ છે નહીં. દુઃખનો અભાવ કેટલો, સર્વાંશે દુઃખનો અભાવ, જરા પણ દુઃખ ન થાય. આગામી કાળમાં કોઈ કાળમાં દુઃખનો એક અનંતમાં ભાગે પણ કણ ન ઉપજે, એટલો નુકસાનથી બચવાનો ફાયદો અને અનંત સમાધિ રૂપ શાંતિમાં બિરાજમાન રહેવાનો પરમાનંદના લાભનો ફાયદો. લાભ ને નુકસાન બંનેમાં આનંદો ફાયદો. કાળ થોડો છે, બારમાં કોઈ એમ કે તમારે થોડું લેવાનું છે ને જાજો લેવાનું છે તો એને હોશ ચડી જાય કે બસ લાખો કરોડોનો હીરો આપણને હજારોમાં મળે. અહીંયા એમ કે છે કે અસંખ્ય સમયની તારી સાધના આરાધના એના ફળમાં તને અનંત કાળ મળે. કોઈ દી તારે કઈ ઉપાધિ નહીં, ત્રણ લોકનો નાથ થઈને બિરાજમાન થઈ જતો. આથી શું બીજું જોઈએ? અને એ પ્રાપ્તિની રીત વિધિ એ બધું ચોખ્ખે ચોખ્ખું આમાં પડ્યું છે. જે દરેક વેપારમાં કહેશે કે ભાઈ એની એનો રહસ્ય હોય છે, કોઈ કોઈને બતાવતો નથી કે પોતે કેવી રીતે કમાઈ લે છે. પૂછે તો એનો જવાબ આપે નહીં. અહીંયા કહે છે કે સિદ્ધ પદની કમાણીનું રહસ્ય સંતોએ જ્ઞાનીઓએ ખુલ્લું મૂક્યું. અમને આ રીતે લાભ થયો છે અને એ જગતના જીવો તમે પણ બધા આ લાભ લઈ લ્યો. બોલા પણ એમ કે છે મારી મારા હરીફાઈમાં કોઈ આવે નહીં, એને હું બતાવું નહીં. અહીંયા કે છે કે અહીંયા ખુલ્લો ચોપડો છે અમારો, પીવા એટલું તમારી શક્તિ હોય એટલું પીવો, દરિયો ખુલ્લો છે. બધા સંપૂર્ણ સુખી થાવ એ જ અમારી ભાવના છે. કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન રહે એ જ અમારી ભાવના છે. ભાવનાની વિશાળતા તો જુઓ. એમ નથી કે મનુષ્ય પૂરતી એ વાત મર્યાદિત છે. જગતના સર્વ જીવો અનંત જીવો માટે એક જ વાત છે, બીજી કોઈ વાત નથી.
આ કારણમાં તો ગુરુદેવશ્રી બતાવી
પડે, પણ એક મોટો આશ્ચર્યની ઘટના થઈ છે. કાળ એટલો હીણો એવા હીણા પરિણામ વાળા જીવો અહીંયા હોય છે, આવે છે, આવા મહાપુરુષ ભાગ્ય જે એ બધાની વચ્ચે હોય શકે. નસીબદાર આપણે છીએ, ખરેખર તો નસીબદાર આપણે છીએ કે આપણા વિધિમાનતાના કાળમાં પ્રત્યક્ષ સત્સમાગમનો અવસર મળી ગયો. ઝડપવાની એનો લાભ લેવાનો, જેટલો લઈ શકે એટલો લાભ લેવાનો. સિંહજીએ એક જગ્યાએ પોતાને સંબોધન કર્યું છે, પોતાનું મૂળ સંબોધન છે કે હે આત્મા, આવો સરસ દાવ આવ્યો છે, અને જો તું શીખી જઈશ તો તારા જેવો પણ કોઈ બીજો મોટો મૂર્ખ નથી. તમે તો સ્પષ્ટ લખ્યું છે કે જો અમે અહીંયા અમારું આત્મસિદ્ધ ન સાધીએ, આત્મહિત ન સાધીએ, તો અમારા જેવા મૂર્ખ પણ ઓછા જાણવા. લોકો મને આમ જોશે, આવું લખીશ તો લોકો મને આમ જોશે, એ ગણતરી એમાં નથી, એ નજર નથી એની અંદર. મેં આવું લખ્યું કે અમે મૂર્ખ થશું, અગણી ગણાશું, એવી વાત અમારા માટે અમારે લખવી? કાંઈ એની બધું ખંખેરીને હવે નીકળી જવું છે આમાંથી. ત્યાં કોની સામે જોવું કે કોઈની સામે જોવાનો પ્રશ્ન રહેતો
નથી.
તને ઓળખવાથી પાંચ પ્રકારના પરાવર્તનોથી છૂટાય છે, માટે તું સંપૂર્ણ મુક્તિને દેનાર છો. પૂરેપૂરી મુક્ત દશા જેના સમુખ એકાગ્ર થવાથી પ્રગટ થાય છે, એકાગ્રતામાં જ મુક્તિ થઈ જાય છે.
બરોબર,
ન તો પર્યાય દરેક સ્વરૂપ. વસ્તુનું સામર્થ્ય એટલું કે જેના વર્તમાનને જોતા કેવળ જ્ઞાન ફાટે. કાળ તો એવું ને એવું છે, પણ એમ જોવે છે એ તો વર્તમાન જ જણાય છે, અને વર્તમાનમાં પણ એનું જે અગાધ સામર્થ છે એનો વર્તમાન વર્તતો અંશ છે, એને કારણ શુદ્ધ પર્યાય કહે છે. કારણ શુદ્ધ પર્યાય એટલે કે કાર્ય શુદ્ધનો અવલંબન ભૂત હોવાથી, વર્તમાન એક શુદ્ધ કાર્યનું અવલંબન ભૂત હોવાથી એને અહીંયા કારણનું નામ દીધું. કે એનું વર્તમાન વર્તતું ખાલી એક સમયનું વર્તમાન વર્તતું, એને જોતા કેવળ જ્ઞાન ફાટે. વસ્તુના અગાધ સામર્થ્યને કેવી રીતે બતાવવું? એટલું અગાધ 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 સામર્થ્ય છે કે જોનારની આ હાલત થાય છે, અવસ્થા જે જોનાર છે એની આ હાલત થાય છે. વસ્તુનો મહિમા તો એમાં ડૂબીને એને માણવું, એ સિવાય કોઈ વસ્તુનો મહિમા બીજી રીતે થઈ શકે એવું નથી. વસ્તુની બહાર રહીને વસ્તુનો મહિમા શું કરવો? અથવા જે ચૈતન વસ્તુ, એને આ જળ વાણી, ચૈતન ને જળ તો સામે હમા, જળ તો એનો દુશ્મન છે. દુશ્મન થી કેટલીક વાત થાય છે જિંદગી, એનામાં પણ એ શક્તિ નથી. એવું સંપૂર્ણ મુક્તિનો દેનાર છો. પ્રમાણનું દ્રવ્ય લઈને એ રીતે ગુરુદેવ કહેતા કે જે નમો સિદ્ધાંત સિદ્ધ પદ છે, સર્વોત્કૃષ્ટ પદ છે, એ શિલપદ છે. એ તારા પેટમાં એવી અનંતી સિદ્ધની પર્યાય છે. અનંતી સિદ્ધની પર્યાય પ્રગટ કરે એવું તારું દ્રેવ છે. તો અનંતી સિદ્ધની પર્યાય એની અંદર સમાવેશ પામેલી છે, પડેલી છે, અને એક પછી અનંત કાળ પર્યંત એ સિદ્ધ દિશા પ્રણિમા જ કરે, થયા જ કરે. તારું એવડું મોટું પેટ છે કે એનો ક્યાંય પત્તો લાગે એવું નથી. અનંતી સિદ્ધની પર્યાય છે. આવો તું સિદ્ધ પર્યાય નો પણ જનક છો, ઉત્પાદક છો. એક સમયના સિદ્ધપદ નો પણ તું ઉત્પાદક છો. એટલે તો એને કોઈ ઉત્પન્ન નથી કરી શકતો. શુદ્ધાત્માને કોઈ ઉત્પન્ન કર્યો નથી. એક સમયની સિદ્ધ દશા પરમાત્મ દશાને પોતે ઉત્પન્ન કરે એ તો અનાદિ અનંત અનુત્પન્ન છે. એને ઉત્પન્ન કરવાનો પ્રશ્ન રહેતો નથી. ઉત્પન્ન થાય છે ને સિદ્ધ દશા, ઉત્પાદ થાય છે ને સિદ્ધ દશાનો ઉત્પાદ થાય છે. ક્યાંથી ઉત્પાદ થાય છે? અંદરમાં જે સિદ્ધત્વ પડ્યું છે એમાંથી ઉત્પન્ન થાય છે. ક્યાંય બહારથી સિદ્ધ દશા આવતી કેટલી આવે છે? અનંત કાળ પર્યંત આવ્યા જ કરે, આવ્યા જ કરે. છતાં જે મૂળ સ્વરૂપ છે એવું ને એવું, એટલું ને એટલું, એમ ને એમ, જરા પણ હાનિ નહીં, જરા પણ વૃદ્ધિ નહીં, કાંઈ નહીં, એમાં કોઈ જાતનો ફેરફાર નહીં. એવું ને એવું ધ્રુવ તત્વ છે. જેટલો એ ધ્રુવનો મહિમા આવે એટલી પર્યાય ઉજ્જવળ થાય. સીધી વાત છે. ખરેખર તો સમ્યક દર્શન છે એ પોતાના નિજ સ્વરૂપના મહિમાના ફળ સ્વરૂપે ઉત્પન્ન થયેલી દશા છે. પહેલી વાલી
બરોબર,
ત્યાંથી એને મહિમા આવ્યો એમ ગણી શકીએ. પછી ઉત્તરો ઉત્તર જેટલી શુદ્ધ દશા છે એ બધી ખરેખર તો શુદ્ધ સ્વરૂપમાં લીન થતા, એના મહિમાથી એમાં લીન થતા, એના રસ્તે એમાં લીન થતા ઉપત્તિ દશા છે, સિવાય બીજું કાંઈ નથી. એ શુદ્ધાત્માના અહીંયા શુદ્ધાત્માની ભક્તિ ચાલે છે. ખરેખર તો આ બોલમાં લઈએ તો નિશ્ચય ભક્તિ ચાલે છે, શુદ્ધાત્માની. માટે તું સંપૂર્ણ મુક્તિને દેનાર છો. તારા ઉપર એક ધરી દ્રષ્ટિ રાખવાથી અને તારા શરણે આવવાથી જન્મ મરણ ટળે છે. અવસ્થાને પછી જન્મ મરણ રહેતા નથી. એક ધરી દ્રષ્ટિ રાખવાનો અર્થ એ છે કે દ્રષ્ટિ ચૂક થાય તો પાછો મિથ્યાત્મા આવી જાય છે. એટલે દ્રષ્ટિ તો એક ધારી રાખવાનો વિષય છે. આમ તો ઉપયોગ પણ એક ધારો રહે એ જ એના માટે ભલું છે અને કલ્યાણકારક છે. પણ છતાં પણ ઉપયોગ તો સાધક દશામાં બહાર જાય છે. ઉપયોગ બહાર જાય છે એટલું સાધક દશાને પણ અનુકૂળ નથી. એટલું એ પોતાની સાધક દશાને એ અનુકૂળ નથી. તો પણ સાધક દશાનો અંશ બળવાન હોવાથી સાધક દશાને એ નાશ કરી શકતો નથી. ઉપયોગ બહાર જાય એ સાધક દશાને પ્રતિકૂળ હોવા છતાં ઉપયોગનું બળ નથી, પણ સાધક દશાનું બળ હોવાથી સાધક દશાનો એ નાશ કરી શકતો નથી. એટલે વળી પાછો એ બહાર ગયેલા ઉપયોગનો નાશ થાય છે અને વળી પાછો એ સ્થિતિ અંદર માંડું લે છે, લીન થાય છે, અને સાધક દશામાં વૃદ્ધિગત પણ થતું જાય છે. શ્રદ્ધા ગુણની તાકાત તો છે. આમ તો બધા ગુણોને અનંત તાકાત છે. શક્તિ તો દરેકને પોતપોતાની પૂરી શક્તિ છે. કોઈ ગુણ શક્તિ એ અધૂરો કે ક્ષતિવાળો નથી, ખામીવાળો નથી. પણ શ્રદ્ધા ગુણની વિશિષ્ટતા એ છે કે પહેલેથી જ પૂરી શક્તિથી સવળો પરિણમે છે, બીજા ગુણના અંશો ની શક્તિ વ્યક્ત થાય છે, અંશે શક્તિ વ્યક્ત થાય છે, જ્યારે શ્રદ્ધા ગુણ પહેલેથી પૂરી શક્તિથી પરિણમે છે, એનો એવી જ વિશિષ્ટ પ્રકારનો સ્વભાવ છે, પ્રકૃતિ છે. ઊંડાઈમાં એમ જ છે, મિથ્યા શ્રદ્ધામાં પૂરો ઊંધો પીડ્યો છે. એટલે તીર્થંકરને સાંભળે, ધારણા બરાબર કહે એવી રીતે કરે, શાસ્ત્ર કહે, દેવગુરુ કહે એવી જ ધારણા કરે, તો પણ શ્રદ્ધાને ઉઠલાવવામાં એને હજી પુરુષાર્થની આવશ્યકતા રહે છે. એવું નથી કે શાસ્ત્રને દેવગુરુ કહે એ અનુસાર એને સમજણને જ્ઞાન થઈ જાય માટે એને સમ્યક દર્શન થવાનું કે થઈ ગયું એ વાત ખરેખર બરાબર નથી. કેમ કે શ્રદ્ધા ગુણ પૂરી શક્તિથી ઊંધો પડેલો છે અને એને સવળો કરવા માટે, થશે પૂરેપૂરો સવળો, પણ એને સવળો કરવા માટે જે હદનો પુરુષાર્થ જોઈએ, સમજણ સરખી આવ્યા પછી, યથાર્થ સમજણ આવ્યા પછી પણ એને એટલું કાર્ય થાય એટલું કારણ પુરુષાર્થમાં આપ્યા વિના એ શ્રદ્ધા ગુણ પલટતો નથી. એટલે એક સ્વતંત્ર વિષય છે પુરુષાર્થનો, વિષય એકદમ સ્વતંત્ર છે.
ચારિત્ર ગુણ જે લોકો થાય, જ્ઞાન ગુણ ની સાથે ઉદગટ થાય, પણ શ્રદ્ધા ગુણ છે એ તો
પૂર્વ પરિણામ છે, એમાં ઉદગટ ક્યાં થાય? ચારિત્ર જ્ઞાન માં ભલે ગમે એટલી મચક આવે, શ્રદ્ધામાં મચક ન આવે. જો શ્રદ્ધામાં ફેર પડે તો પછી પૂરેપૂરો મિથ્યાત્મા આવે. મિશ્ર ગુણ સ્થાન માં બીજે ત્રીજે ગુણ સ્થાન છે, પણ એ તો બહુ અલ્પ સમય છે, જગન્યંતમ ગુણ નો વિષય પડે ત્યારે. પણ તરત જ પહેલે ગુણ સ્થાને આવે છે એમ ગણીને, કારણ કે એ તો કેવડી ગમે છે, કોઈ પડનારને એ અનુભવ પકડાતો નથી. અત્યારે હું બીજા ગુણ સ્થાનમાં છું, હું ત્રીજા ગુણ સ્થાનમાં છું, એ સમજાતું નથી, કાંઈ એના ઉપયોગનો વિષય બનતો નથી. એ તો સૂક્ષ્મ કાળ છે, પહેલે ગુણ સ્થાને આવી જાય તો પૂરેપૂરો પાછો મીઠા દ્રષ્ટિ થઈ ગયો, અધૂરો રહ્યો નથી. અને સવળો કે આચરણમાં એટલી બધી મચક ખાય કે બળભદ્ર વાસુદેવનું શબ્દ છ મહિના ઉચકીને ફરે. દરેક બળભદ્ર ની આ સ્થિતિ, બળભદ્ર ને વાસુદેવ સગા ભાઈ હોય અને એના છ મહિના એનું હળનું ઉચકીને ફરે, મારો ભાઈ મર્યો જ નથી ને મરે જ નહીં ને મને મૂકીને ક્યાંય જાય નહીં, અમારા સદનને તમને ખબર નથી એમ કે લોકો તો એમ કે આ તે ક્ષાયક સમ્યક દ્રષ્ટિ છે કે આ તે પાગલ છે, એટલો ચારિત્રનો ઉપદ્રવ થાય. જેમ દરિયામાં ઝંઝાવાત થાય એવા પરિણામની અંદર ચારિત્રના ઝંઝાવાત ઊભા થાય, પણ શ્રદ્ધા એક અંશે એને મચક આપે નહીં. કોનું બળ વધારે, ચારિત્ર ના ઝંઝાવાત નું કે શ્રદ્ધા ના ખૂંટા નો? એ ખૂંટો હલતો નથી. મોટી મોટી લડાઈઓ ચક્રવર્તીઓ લડે છે, એ બધા પુરાણ ની અંદર તો બધા દ્રષ્ટાંતો છે, ભરત ચક્રવર્તી નો, બાહુબલી નો, રામચંદ્રજી નો, બધા દ્રષ્ટાંતો પ્રસિદ્ધ છે. એવા ચારિત્રના ચાળા એવા દેખાય ચારિત્ર મોહના, કે સાધારણ પ્રાણીને તો શંકા પડી જાય કે આ તે જ્ઞાની છે કે પાગલ છે. અરે તે બી શંકા જ કરી છે આ જીવે, અત્યારે હું તે બી હસતો હતો તો એને શંકા જ ઉઠાવી છે, અને અત્યારે તે શંકા ઉઠાવે જરાક નજીક જઈને જો એને રહેવાનો પ્રસંગ આવે તો એને શંકા પડે.
રામચંદ્રજી
નું ઇન્દ્રજન્ય શંકા ધોબી ઉઠાવે છે ને, એવું છે ને, એવું છે કે એક વિચારથી નિર્ણય કરે કે આ જ્ઞાની છે અને એની ઓળખાણ હોવી બીજી વાત છે, ઓળખાણ હોવી એ બીજી વાત છે, અને એમને એમ ઓઘે ઓઘે માની કે જ્ઞાની છે એટલે આપણે તો એમની ભક્તિ કરવા યોગ્ય છે આમ છે એ બીજી વાત છે. ઓઘ સંજ્ઞામાં એટલી શક્તિ નથી કે પોતાના નિર્ણયમાં એ ટકી શકે.
બરોબર,
કોઈ એવો પ્રસંગ બને પોતાના હૃદયનો, કોઈ એવો બને કે એને પોતાને પ્રતિકૂળતા ઉત્પન્ન થાય એવો કોઈ પ્રસંગ, એના નિમિત્તે, જ્ઞાનીના નિમિત્તે બને, અથવા કોઈ કડવું કહે, કોઈ ખોખો આપી દે, કોઈ બીજું કાંઈ અવગુણ બતાવે, એમ થાય કે જ્ઞાની નથી લાગતા, મને અન્યાય કરે છે. કારણ કે જ્ઞાની અન્યાય કરે નહીં, ના તો મને ચોખ્ખો અન્યાય કરે છે, માટે જ્ઞાની લાગતા નથી. આ તો નીતિનો વિષય છે, નીતિનો હોય કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, ધર્મ હોય ને કઈ નીતિ ન હોય કાંઈ, શું માટે આ અનિતિ થાય છે, માટે આ જ્ઞાની ટકવું એની અંદર, ભલે બહાર ન કહે પણ અંદરમાંથી એને વિશ્વાસ છે, એટલો બળવાન હોતો નથી. ઓઘ સંજ્ઞામાં ઓળખાણ સાચી હોય તો એને કોઈ પણ પરિસ્થિતિમાં એવી શંકા પડતી નથી. આ એક વિશિષ્ટ વાત છે ઓળખાણ ને. માન હોય, લોભ હોય, ગમે તે પ્રકાર હોય, પણ એ વિચાર બળ જેટલું ન હોય છે, અશક્ત હોય છે, કે જે એને વિચારથી નિર્ણય કર્યો છે એમાં એ ટકી શકે નહીં. જે ચાલે છે, પંડિતો કહે તે સાચું કે જ્ઞાની કહે તે સાચું, વિદ્વાનો કહે તે સાચું કે જ્ઞાની કહે તે સાચું, પણ તને એટલી હજી શંકા તને દૂર થઈ નથી. શાસ્ત્રો જ આત્મામાંથી, એમનું એક વચન છે, અરે એક શબ્દ છે એમાં અનંત આગમ ભર્યા છે, કે એમ કહે કે આ આત્મા છે એટલે એમાં અનંત આગમ ફેર્યા છે, તને ખબર નથી. આત્માની હૈયાતી જ્યાં એમ કે આ આત્મા છે તો કે એમાં અનંત આગમ ફેર્યા છે, તને પ્રતીતિ આવે છે? પ્રતીતિ આવે તો તારો બીડો પાર છે, રખડપટ્ટીનો આરો વારો નથી. આ તો 90 વર્ષ પહેલા શ્રીમદજી લખી ગયા છે, જ્ઞાનીના એક વચનમાં, એક વચનમાં ને અરે એક શબ્દમાં, એમ એવો શબ્દ એવી વાત લીધી છે, અનંત આગમ ભરેલા છે. એની પ્રતીતિ એને આવે ત્યારે એને જ્ઞાની ઓળખ્યા છે, નહીતર એ જ્ઞાનીને ઓળખતો નથી. જ્ઞાનીને ઓળખતો નથી એટલે જેને સદ પ્રગટ્યું છે એને ઓળખતો નથી, જેને સત અવસ્થામાં વ્યક્ત થયું છે એને ઓળખતો નથી. તો તારા અવ્યક્ત સતને તું ક્યાંથી ઓળખવાનો હતો? એને તું ઓળખી શકીશ નહીં. તો કહે છે ને, તને ઓળખવાથી 5 પ્રકારના પરાવર્તનોથી દૂર થવાય છે, તો એ તો અપ્રગટ સત છે, અવ્યક્ત સત છે, અહીંયા પ્રગટેલું સત છે, એના તો ઘણા ચિહ્નો બહાર આવે છે. શું કહે છે? ઓળખ્યા પછી એક ધર્મ એનું દ્રષ્ટિ રહે તો એ સંસાર તરી જાય છે, એના શરણમાં અવસ્થા જાય, અવસ્થા એની સેવા કરે છે. હું ધ્યાન કરું છું એમ નહીં, અવસ્થા મારું ધ્યાન કરે છે. મારા શરણમાં અવસ્થા આવે છે, મારે કોઈને નમવાનો પ્રશ્ન રહેતો નથી, અવસ્થા મને નમે છે, હું કોઈને નમું છું એ પ્રશ્ન છે. એવું શુદ્ધાત્માનો ત્રણેય કાળે જૈવંત મહિમા છે. સ્વીકારે અજ્ઞાની તો પણ જૈવંત છે, ને ન સ્વીકારે તો પણ ગુરુદેવ નો મહિમા લીધો છે. વાણી થી અને વિભાવો થી જુદો છતાં કથંચિત ગુરુ વચનોથી જાણી શકાય એવું જે ચૈતન્ય તત્વ, તેની અગાધતા, અપૂર્વતા અને અચિંત્યતા શ્રી ગુરુ બતાવે
છે.
પહેલી વાત આ લીધી છે. ગુરુ મહિમામાં આત્માનો મહિમા છે, અને આત્માનો મહિમા બતાવતા બતાવતા બતાવનાર એવા ગુરુ નો મહિમા કહેવામાં આવે છે. સામે સામે
કોઈ ધર્મ માં ક્યાંય નથી, કોઈ જૈન જ્ઞાની એ કીધું નથી. થોડી કે
જે શુદ્ધ સ્વભાવ આદર કરવા માટે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભનો નિષેધ કરે, એને જ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ હોય છે. એના જેવું બીજાને શુભ હોય નહીં. આ ન્યાય બધું ચાલે છે કે દેવ ગુરુ અને શાસ્ત્રથી પણ મારો આત્મા સર્વોત્કૃષ્ટ છે, આરાધ્ય છે. એને જે દેવગુરુ શાસ્ત્ર ની સેવા અને આરાધના કરે છે એ બીજો કરી શકે નહીં. એને જે મહિમા આવે એ બીજાને આવે નહીં. સહજ છે એ વિષય. પછી શ્રી ગુરુ વાણી થી જે ચૈતન્ય તત્વ બતાવે છે તે વાણીથી જુદું છે, અને જેટલા વિકલ્પો ઉઠે છે એ વિકલ્પોથી પણ જુદું છે. વાણીથી અને વિભાવોથી જુદું હોવા છતાં ગુરુવચનોથી કથનચિત જાણી શકાય એવું છે. ગુરુવચનો માટે કથનચિત વ્યક્ત થાય છે. સર્વાંશે તો સર્વજ્ઞની દિવ્ય ધ્વનિમાં પણ વ્યક્ત થવાનું સામર્થ્ય વાણીને નથી. વાણી એની પાસે પાંગળી છે. અને છદ્મસ્થની શ્રી ગુરુની વાણી ચોથા ગુણ સ્થાને પણ કથનથી તેને વ્યક્ત કરે છે. જો સર્વાંશે વ્યક્ત ન કરી શકાય તો એને દર્શાવવાનો વ્યવહારથી પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પણ અનુભવી મહાત્માઓ જે તત્વને અનુભવે છે એને કથનચિત પણે વાણી દ્વારા વ્યક્ત કરી શકે છે. કોઈ અંશે વ્યક્ત થાય છે એટલી વાત છે. વાણીથી અને વિભાવોથી જુદું છતાં કથનચિત ગુરુ વચનોથી જાણી શકાય એવું જે આ ચૈતન્ય તત્વ પોતાનું તત્વ છે, મૂળ તત્વ છે, તેની અગાધતા, અપૂર્વતા અને અચિંત્યતા ગુરુ બતાવે છે. પોતાના સ્વાનુભવની વાત લીધી છે આમાં. ગુરુએ ચૈતન્ય તત્વ બતાવ્યું તો એ ચૈતન્ય તત્વ જ્યારે પોતે જોયું ત્યારે એમને એની અપૂર્વતા ભાસી છે. અત્યારે પણ ઘણી વાર એ વાત પ્રત્યક્ષ ચર્ચામાં આવે છે કે એમ લાગવું જોઈએ કે આ અપૂર્વ આવે છે, વાણીની અપૂર્વતા ભાસે, ત્યારે એને ખરેખર એ વાણીમાં જે વાચ્ય છે એ ભાસે છે. કેમ કે વાચ્ય પોતે અપૂર્વ છે, વાણીનું વાચ્ય છે એ અપૂર્વ છે, એ એને ભાસે ત્યારે એને વાણીમાં અપૂર્વતા ભાષા વિના રહેતી. જ્યારે વાણીમાં અપૂર્વ તત્વ આવે છે ત્યારે અપૂર્વ તત્વની અપૂર્વતા ચિંતવી ન શકાય છતાં જ્ઞાનમાં જાણી શકાય, મનથી ચિંતવી ન શકાય છતાં જ્ઞાનમાં એ જાણી શકાય એવું છે. મનથી નહીં ચિંતવાતું હોવાથી એને અચિંત્ય તત્વ કહેવામાં આવે છે. મનની મર્યાદામાં એ વિષય આવતો નથી. અથવા જે જ્ઞાન મન સાથે પ્રવૃત્તિ કરી રહ્યું છે, ક્ષુક્ષ્મ જ્ઞાન, એને ભાવ મન છે, એની દિશા બાહ્ય પદાર્થ તરફની છે, મન તરફ, મન બાહ્ય છે, આત્મા છે, એટલે બાહ્ય પદાર્થ તરફની છે, અને જે શુદ્ધ ચૈતન્ય તત્વ છે એ તો અંતર્મુખ રહેલું અંતર તત્વ સ્વરૂપ છે. એટલે બાહ્ય ભાવમાં અંતર તત્વ પ્રકાશિત થઈ શકતું નથી, એટલે પણ એને અચિંત્ય કહેવામાં આવે છે. અને અગાધતા, જેના સામર્થ્યનો કોઈ હદ નથી, છેડો નથી, તળિયું નથી, એવું ચૈતન્ય તત્વ શ્રી ગુરુ બતાવે છે. જ્યારે આત્માનું વર્ણન આવે છે, આત્મરસથી ભીંજાઈને આત્માના મહિમામાં તરબોળ થઈને આત્માને દર્શાવે છે, ત્યારે સાંભળનારને આમ લાગે જોઈએ કે અરે, આ કોઈ અપૂર્વ તત્વને બતાવે છે. જેને બતાવે છે કોઈ અગાધ તત્વ છે, કોઈ અચિંત્ય વિષય છે, મનના ચિંતનથી પાર. સીધું જ જ્ઞાનમાં ગમ્ય થાય, મનના વિકલ્પને એક બાજુ રાખીને, એની આડને છોડીને સીધું જ્ઞાનમાં ગમ્ય થાય એવું જ્ઞાનમય અગાધ અપૂર્વ અચિંત્ય તત્વ આત્મા છે, પોતે છે, એવું બહુ ચોખ્ખું બહુ સ્પષ્ટ વાણીમાં કથનચિત છે, છતાં જ્ઞાનમાં સ્પષ્ટ છે. બે વાતને તો સંતુલન રહે છે, વાણીમાં કથનચિત આવે છે અને જ્ઞાનમાં જેવું કહેવા ધારે છે એવું પૂરું આવે છે. આમ કેવો ફેર પડે છે એ બતાવે છે, અને એ રીતે સમજાય છે. સમજાય છે આ રીતે સમજાય છે, ત્યારે સમજાય હું દેખાડ્યું અને દેખ્યું એમ નિમિત્ત નિમિત્ત એક સંબંધ લાગુ પડે છે, નહીં તો બધું જાય છે ઉપરથી. જેટલું આત્માનું વર્ણન કરે, વર્ણન કરનાર ભલે સમક્ષ, જ્ઞાનની સમક્ષ અને સ્વભાવની સમીપ જઈને કહે, તો પણ પોતાને એની અચિંત્યતાને અપૂર્વતા ન લાગે, તો એ ઉપરથી જાય છે, એને એનું કિંમત આવતી નથી. વ્યક્ત થાય છે કથનચિત અને દેખાય છે પૂરું. દ્રષ્ટાંત આપતા હતા ગુરુદેવ છે કે થાંભલાની એક હાંસ જોતા આખો થાંભલો દેખાય છે. આ પહેલ પાડે છે ને થાંભલા, ડિઝાઇન પાડે, બધા પાસા એક સરખા પાડે, જે નજરની સામે જેટલો જેટલા અંશો આવે એટલે દેખાય. તો આ થાંભલાની એક હાંસ દેખાય છે, હાંસ એટલે એનો ખૂણો, આખો થાંભલો આવો છે એમ દેખાય છે. સામે અંશ આંશિક પણે છે, જ્ઞાનમાં આંશિક પણે છે, ચોરનો અંગૂઠો દેખાય, છુપાયેલા ચોરનો અંગૂઠો દેખાણો અંતર કરે, મેં ક્યાં આખો જોયો છે. અરે ભાઈ, એ અંગૂઠો દેખાતા તારા જ્ઞાનમાં આખો આવી ગયો, પૂરેપૂરો માણસ જ તારા જ્ઞાનમાં આવી ગયો. આખો માણસ કોઈ ઉભેલો એ તો અંગૂઠો હોય ક્યાંથી? ત્યાં તર્ક વિતર્ક કરતો નથી કે અંશ જ જોયો ને. અહીંયા તું કહે છે કે મેં તો જ્ઞાનનો અંશ જોયો છે, જ્ઞાયક ક્યાં આખો જોયો છે? બાપુ, જ્ઞાન જ્ઞાયક વગર જ્ઞાનનો અંશ હોય ક્યાંથી? આ તો નથી કરતો. જ્ઞાયક વિનાનો જ્ઞાનનો અંશ આવ્યો ક્યાંથી? જ્ઞાનનો અંશ જ્ઞાયક વિના કદી હોતો
નથી.